પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 306 થી 308 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 42.
જેને આત્મા પોષાય છે તેને બીજું પોષાતું નથી, અને તેનાથી આત્મા ગુપ્ત અર્થાંત અપ્રાપ્ત રહેતા નથી. વિભાવ પરિણામ જ્યાં સુધી જીવ રૂચિથી કરે છે, એવા રૂચિપૂર્વક વિભાવ પરિણામમાં પરિણમતા સદૈવ વિભાવની જ પ્રાપ્તિ રહે છે અને ક્યારેય પણ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. આ એનો સિદ્ધાંત છે, એમાંથી આ નીકળે છે કે જેને આત્માની રૂચિ છે એને તો આત્મા સંબંધિત આત્મામય પરિણામ થાય તેનું પોષણ છે, અને બીજા પરિણામ થાય તે તેને પોષાતું નથી. થઈ જાય છે તે બીજી વાત છે, પણ થાય તે પોષાતું નથી એટલી વાત છે. એવું જેનું પરિણમન થાય એ બીજા પરિણામ કરવા માગતો નથી, બીજા પરિણામ થાય એને પછી ઈષ્ટ ગણવા એ પ્રશ્ન રહેતો નથી, સારા ગણવાનો તો પછી પ્રશ્ન જ રહેતો નથી. એવી સ્થિતિ જેના પરિણમનની થાય છે તેના પરિણમનમાં આત્મા અપ્રાપ્ય રહે એટલે અનુભવ ગોચર ન થાય, અથવા આત્મા એને ન જણાય ગુપ્ત રહે એટલે આત્મા એને ન અનુભવાય, એવું બનતું નથી. આ પણ એક એવા પરિણામનું લક્ષણ બતાવ્યું છે. પરિણામની આ જાત અહીંથી જુદી જાતની છે. આ એવા પરિણામની જાત છે કે જેમાં આત્મા ગુપ્ત રહી શકે નહીં, કેમ કે જે આત્મપ્રાપ્તિના બાધક ભાવો એવા ભાવો એને પોષાતા નથી. વિભાવ પોષાતા નથી એટલે આત્મપ્રાપ્તિના બાધક ભાવો એને પોષાતા નથી. કોઈ એમ તર્ક કરે કે આવા પરિણામ થાય છે ત્યારે સમ્યક દર્શન તો હજી નથી થયું, અને હજી તો જે મિથ્યા દ્રષ્ટિ છે એનું શું, કે પણ આવા પરિણામના કાળમાં મિથ્યાત્વ ઘણું મંદ થયેલું હોય છે, અતિશય મિથ્યાત્વ મંદપણાને પામે છે. પછી એ મિથ્યાત્વનું એવું જોર નથી કે ત્યાર પછી નજીકના ભવિષ્યમાં થનારું જે આત્માનો અનુભવ એમાં એ બાધક થઈને અનુભવ ન થવા દે એ પ્રશ્ન રહેતો નથી. હવે લીધું છે કે જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય જ. હવે આ વાક્યનું અનુસંધાન આગળ જે કાંઈ વાત કહેવાઈ ગઈ તેની સાથે છે. કોઈ અધરથી વાત લીધી એ અનુસંધાન સમજવું જોઈએ. આમ તો પ્રત્યેક જીવના પરિણમનમાં એક જાગૃતિ સામાન્યપણે જાગૃતિ નામનું પરિણમન, જાગૃતિ જેને કહીએ એવો ભાવ બધા જીવોને હોય છે. પણ જ્યાં સુધી જીવને પોતાનું હિત અને પોતાનું લક્ષ્ય નથી, પોતાના લક્ષ્ય જ્યાં સુધી જાગૃતિ નથી, ત્યાં સુધી એ જાગૃતિ કોઈને કોઈ પરપદાર્થના લક્ષ્ય હોવાથી એની સાવધાની અને જાગૃતિ સંયોગ ઉપર રહે છે, સંયોગમાં જાય છે. હવે અહીંયા તો અનુસંધાન એટલા માટે લઈએ છીએ કે જે જીવની રુચિનું પોષણ ચૈતન્ય તત્વ સાથે વણાયેલું છે, જે જીવનું ઘૂંટણ ચૈતન્યનું, ચૈતન્યનું જ ઘૂંટણ ચાલે છે, અને જેને આત્મા સિવાય બીજું કાંઈ પોષાતું નથી, એ જાગતો જીવ છે. એ જાગતો જીવ ઉભો છે અને એવા જાગૃત જીવને, સ્વરૂપની જાગૃતિ આવી છે એવા જીવને સ્વરૂપ પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ક્યાં જાય એને, એનું પરિણામ ક્યાં જશે? જ્યાં જીવ પોતે જાગી ગયો ત્યાં હવે એને આત્મ પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? કે એને જરૂર પ્રાપ્ત થાય થાય ને ગેરંટીડ વાત લીધી. આ એક સૂત્ર જેવું થઈ ગયું છે, કોઈ એવા ટોનમાં આ વચન આવ્યું છે કે સામાન્ય રીતે જે જીવો જાગૃત નથી એને પણ થોડો ચમકારો થાય એવો વિષય છે. કે જ્ઞાની એમ કહે છે કે જાગતો જીવ છે, તું જાગતો છો ને, અને તું કાંઈ એમ સ્વીકારવા તને તૈયાર છો કે ના તું ઊંઘે છો? એમ તો સ્વીકારવા તૈયાર નથી. જો તું જાગતો છો, જાગૃત છો, સાવધાન છો, તો તારા સ્વરૂપને વિશે તું સાવધાન થા, સાવધાન હો એ ઈચ્છનીય છે. પર પદાર્થને વિશે જાગૃતિ ઈચ્છનીય નથી. જ્ઞાન ઉપરાંત શું છે કે જ્ઞાનનો એક ધર્મ છે સાવધાન થવું. સાવધાન થવું એમાં પુરુષાર્થ સહિત જ્ઞાન છે, જ્ઞાન સાથે પુરુષાર્થ સહિત પણ છે. સ્પષ્ટ કરીએ તો એ જે પુરુષાર્થ છે, જાગૃતિ છે, સાવધાની છે, કેમ કે સાવધાની છે એ હિત અહિતને વિષયક હોય છે, લાભ નુકસાનને સંબંધ ધરાવે છે. જાગૃતિ લાભ નુકસાન સાથે સંબંધ ધરાવે છે. આ તો બહુ પ્રેક્ટિકલ વિષય છે એકદમ, કે જ્યાં જ્યાં જીવને લાભ નુકસાનનું ગણવું છે, માનવું છે, સ્વીકારવું છે, જાણવું છે, ત્યાં ત્યાં તે તે વિષય એની જાગૃતિ આવ્યા વિના રહે નહીં. આ તો સર્વ સામાન્ય અનુભવ ગોચર છે કે એમાં કાંઈ બીજું ચાલે એવું છે, એમાં બીજું કાંઈ ચાલે એવું નથી. જાગતો જીવ એટલે ચેતે છે, ચેતવું, સાવધાન થવું, ચેતી જવું. હા, પાછળ જે અધિકાર લીધો છે સર્વ વિશુદ્ધ અધિકાર, એમાં ત્યાં પ્રયોગ વધારે છે. ચેતીતા એટલે ચેતનારો, સાદો અર્થ કરીએ તો ચેતનારો, ચેતનારો કહો, સાવધાન થનારો કહો, જાગતો રહેનારો કહો. એક માણસ ચાલ્યો જાય છે, ચાલતા ચાલતા રસ્તામાં એ ખાડો જુએ છે. જે રીતે સીધે સીધો ચાલ્યો જાય છે એ જ રીતે ચાલે તો ખાડામાં પડે, એવી રીતે ખાડો છે. જો ખાડો જોવે છે તો ચેતીને તરીને ચાલે છે, ચેતે છે કે નહીં તે જોવે, છતાં એમાં પગ મૂકે છે પડવા માટે. એમ તો કોઈ પગ મૂકતો એમ નુકસાનનો વિષય એવો છે. નુકસાનનું જ્ઞાન નુકસાનથી પરિણામને દૂર રાખે છે. જ્ઞાન જ આ કામ કરે છે. લાભનું જ્ઞાન લાભ પ્રત્યે પરિણામને ખેંચે છે, આકર્ષિત કરે છે. આ સીધો હિસાબ છે. તો અહીંયા એ કહ્યું કે જાગતો જીવ ઉભો છે. ભાઈ તું કોઈ જાગતો જીવ છો, તું કોઈ મળતું નથી. સામાન્ય પણ આપણે ત્યાં એમ કહેવાય છે, ત્યાં લાગણી પ્રધાનતા જોવામાં આવે છે, ત્યાં એમ કહે છે તો એ જાગતા જીવને દુઃખ તો થાય ને. માણસને રોગની વેદના હોય અથવા કોઈ જેને ઘણો સંબંધ હોય, નજીકનો સંબંધ હોય, એના પ્રત્યેની લાગણીનો વિષય હોય, પ્રકરણ હોય, ત્યારે માણસ એવું બોલે છે. જાગતો માણસ, જાગતા જીવને દુઃખ તો થાય ને, મળતું હોય એને દુઃખ ન થાય. એ વિષય ક્યાં લીધો છે કે જ્યાં એને સંબંધ છે, જ્યાં એને પોતાપણું છે, જ્યાં એને મમત્વ છે, ત્યાં એ પ્રકારે વિચારવામાં આવે છે. અહીંયા પરમાર્થનો વિષય છે, કોઈ એવા વ્યવહારનો વિષય નથી, પણ પરમાર્થનો વિષય છે. પણ ઘરગથ્થુ ભાષાથી એ વિષયને સમજાવ્યો છે, ધ્યાન દોર્યું છે. ભાઈ તું એક જાગતો જીવ છો, જાગ્રત ચૈતન્ય છો, તું કોઈ મળતું નથી. તારી શાંતિ અશાંતિનો પ્રશ્નમાં, એ પ્રકરણમાં, એ વિષયમાં તારી જાગૃતિ હોવી ઘટે છે. તને કેમ અશાંતિ થાય અને કેમ તને શાંતિ થાય એ વિષયની સમજણ તને બરાબર હોય તો કેમ જીવવું જોઈએ એ વાત આપોઆપ જીવનમાં આવશે. એટલે જાગૃત જીવને માટે કોઈ અઘરો પ્રશ્ન નથી. કોઈ પોતાના હિતને વિશે ઉદાસીન રહેવા માંગે છે, ઉપેક્ષા કરવા માંગે છે, પોતાના જ હિતના વિષયની ઉપેક્ષા કરવા માંગે છે, એને માટે તો કોઈ રસ્તો નથી. એને અહીંયા જાગતો કહેતા નથી, પણ પોતાનું હિત કરવા માટે જે જાગૃત થયો અને જેને આત્મપ્રાપ્તિનું ધ્યેય છે, સ્વરૂપની જેને રૂચિ છે, વિભાવ જેને કરવા પોસાતા નથી, એવી પરિણામની હદ સુધી આવ્યો એવા જાગૃત જીવને પ્રાપ્ત ન થાય, આત્મા પ્રાપ્ત ન થાય, એ વસ્તુના સ્વરૂપમાં તો એને જરૂર પ્રાપ્ત થાય જ. જરૂર ને જો બે શબ્દ લીધો છે, એને જરૂર પ્રાપ્ત થાય જ, પ્રાપ્ત ન થાય એ પ્રશ્ન રહેતો નથી. ગુરુદેવને આ વચન ઉપર તો બહુ ભાવ આવેલા છે, એના પ્રવચનોમાં ઘણા ભાવો આવ્યા છે. એટલે વચનામૃત પ્રસિદ્ધ થયા પછી આ વચન તો એક સૂત્ર જેવું થઈ ગયું છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ એના ચાકડા બનાવીને પણ લગાવીએ છીએ. એ કોઈ એની અંદરનો જે ધ્વનિ છે, ભલે ભાષા સાદી છે, જાગતો જીવ તો સામાન્ય આપણે વાત કરીએ એ પ્રમાણે વપરાય છે. ભાઈ માણસ મળતું હોય તો અસર ન થાય, જાગતા જીવને તો બધું લાગે જ ને, એને તો દુઃખ થાય જ ને એમ કરીને લાગણી પ્રધાનતા જોવામાં આવે છે. પણ એવા સાદી ભાષાને અહીંયા પરમાર્થના પ્રકરણમાં લીધી છે કે તારો સ્વભાવ છે જાગ્રત સ્વભાવી તું છો, અને તું તારા સ્વભાવને ઓળખીને એમાં જાગૃત થાવ. ઓળખવા માટે પણ જાગૃતિ જરૂરી છે, ઓળખાણ આવતા વિશેષ જાગૃતિ સહજ ઉત્પન્ન થશે અને એને લઈને આત્મપ્રાપ્તિ થશે થશે ને થશે. જાગૃતિનો વિષય મુમુક્ષુની ભૂમિકામાં અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે હોવો જ ઘટે, નહીતર કોઈ રીતે આત્માની નજીક જવાના પરિણામ થઈ શકે હોય શકે નહીં, એનો આ એક સિદ્ધાંત છે. કે ભલે સમ્યક સન્મુખ પછી થાય, સમ્યક દર્શન ભલે પછી થાય, પણ આ એક એવું પ્રકરણ છે, એવું એક ક્ષેત્ર છે, એવો એક અધિકાર છે, એવું એક કાર્યની એક એવી નવી દિશાની સૂઝ લેવાની છે કે જેમાં એને હિત અહિતની જાગૃતિ ચોક્કસપણે અનિવાર્યપણે ઊભી થવી જ ઘટે છે. ન થાય તો અનંતકાળથી જે કર્યું છે એ જ કર્યું છે, કાંઈ નવીન કર્યું નથી. મોટી વાત તો એ જ કહેવાય છે કે અનંતકાળમાં નહીં પ્રાપ્ત કરેલું એવું જે સમ્યક દર્શન અને સ્વાનુભવ, એ જો એક વાર કરે તો એના ભવ ભ્રમણનો અવશ્ય નાશ થાય. પણ એ સમ્યક દર્શનની સ્થિતિ પહોંચવામાં આત્મજાગૃતિ આવવી, કોઈ અપૂર્વ જાગૃતિ ઊભી થવી, અને એ જાગૃતિને વશ એને બીજા પરિણામ કરવા પોસાય નહીં, એનું લક્ષણ બન્યું. અનુસંધાન એનું અહીંયા છે. જાગતો જીવ છે એનું અનુસંધાન અહીંયા છે કે બીજા પરિણામ કરવા પોસાય નહીં તો એને જરૂર પ્રાપ્તિ થાય થાય ને થાય. અને જ્યાં સુધી એનો અર્થ જ અનર્પિત રીતે નીકળે છે, બીજા પરિણામ કરવા પોસાય છે, બીજા પરિણામ કરવા છે, પોસાય છે એનો અર્થ કે એને હજી કરવા છે, ત્યાં સુધી આત્મપ્રાપ્તિ થાય એ આશા રાખવા જેવી વાત છે નહીં. એ રીતે જાગૃતિનો વિષય છે એ મુમુક્ષુની ભૂમિકાનો એક ચોક્કસ અસાધારણ અને ખાસ લક્ષણ છે. ખાસ લક્ષણ છે. ત્યાં સુધી મુમુક્ષુતા નથી, ખરેખર ત્યાં સુધી તો મુમુક્ષુતા પણ નથી. અને જાગૃતિ આવે છે એના બીજા પડખાને વિચારીએ તો એ છે, શ્રીમદજીએ તો બહુ સ્પષ્ટ કર્યું છે મુમુક્ષુતાનું જે આ પ્રકરણ કર્યું છે ત્યાં, કે પોતાના દોષોનું અપક્ષપાતપણે જોવું તે છે. જોકે એમણે તો એમ જ ગણ્યું છે કે જીવ અનાદિથી સ્વચ્છંદે પ્રવર્તો છે. સ્વચ્છંદે પ્રવર્તો છે એનો અર્થ શું? સ્વચ્છંદનો અર્થ શું? છંદ એટલે વિપરીતપણે પોતાના ભાવથી અભિપ્રાયથી વિપરીતપણે પરિણમવું, દોષિત ભાવે પરિણમવું અને તેમાં પણ ઉજમાળ થઈને રહેવું કે આ હું ઠીક કરું છું, આ તો કરવું જ જોઈએ, આમ જ હોવું જોઈએ, એવું જે દોષના પક્ષવાળો અભિપ્રાય, દોષના પક્ષવાળો અભિપ્રાય એ સ્વચ્છંદ છે અને એ અનાદિથી જીવ સ્વચ્છંદે પ્રવર્તો છે અને દોષમાં ને દોષમાં જી આગળ વધે છે અને અનંતકાળ પર્યંતના પરિભ્રમણમાં ક્યાંય એને શાંતિનો અંશ પણ મળતો નથી. પરિભ્રમણ પરિભ્રમણ ને પરિભ્રમણ રહ્યા જ કરે છે. એ જીવ પ્રથમમાં પ્રથમ જો કાંઈ મુમુક્ષુતા આવે એટલે કાંઈ છૂટવાની ભાવનાથી કાંઈ જાગૃતિ આવે, આત્મહિત અને આત્મકલ્યાણના ઉદ્દેશથી કાંઈ જાગૃતિ આવે, એ જાગૃતિ આવે ત્યારે એને મુમુક્ષુતા કહી છે. બહેનશ્રી અહીંયા એ કહે છે કે એ જાગૃતિ કેટલી હદે આવવી જોઈએ કે બીજા પરિણામ કરવા પોસાય નહીં, એવી જાગૃતિ એ હદે આવીને ઉભી રહે તો એને જરૂર પ્રાપ્તિ થાય થાય ને. પણ જાગૃતિની શરૂઆતથી શરૂઆતમાં આ તો તીવ્ર જાગૃતિની હદ લીધી છે કે જે હદે જાગૃતિ આવતા આત્મ પ્રાપ્તિ અને સ્વાનુભવ થાય થાય ને થાય. પણ શરૂઆતથી જ એને પોતાના દોષ અપક્ષપાતપણે જાણવાનું સહજ બની આવે છે. દોષને જાણવાનો કોઈ અભિપ્રાય છે એમ એમાં નથી, પણ જે દોષિત પરિણામ ચાલુ છે એને ન જણાયા એનો એને બે ખ્યાલ રહ્યો તો જાગૃતિ છે નહીં. આમાં શું છે, ભેદ જ્ઞાનનો વિષય જેમ અસ્તિ નાસ્તિ બંને છે કે હું જ્ઞાન માત્ર છું એમ જ્ઞાનની પકડમાં રાગાદીતે હું નથી એમ છે ને, એમ અસ્તિ નાસ્તિ બંને છે. રાગ તે નાસ્તિ છે ને જ્ઞાન તે અસ્તિ છે, એમ જાગૃતિનો પ્રકાર પણ ત્યાંથી જ છે કે જો હું જ્ઞાન સ્વભાવી છું તો જ્ઞાનથી બીજી જાતના જે કોઈ પરિણામ મલિન દોષિત ભાવ થાય છે એમાં જણાયા વિના રહે નહીં. એને જાણવા એ પ્રશ્ન નથી પણ એ જણાયા વિના રહે નહીં. કેમ કે જાગૃતિ શેની છે કે હું આત્મા છું, રાગાદિ કરવા એ આત્માને માટે હિતકર નથી, તો પછી એ જે અહિતકર પરિણામ છે એ જણાય જ નહીં એમ કેમ બને કે જાગૃતિમાં તો એ જણાયા વિના રહેતા. એટલે એમણે લક્ષણ અહીંયા બાંધ્યું છે શ્રીમદજી કે પોતાના દોષોનું અપક્ષપાતપણે જો થાય છે ત્યારે એને મુમુક્ષુતા છે અને એ પ્રકારની જાગૃતિની શરૂઆત થાય છે ત્યારે અનાદિનો જે સ્વચ્છંદ છે એ પ્રાયે દબાય છે અથવા ઓછા વધતા અંશમાં દબાય છે. કોઈને થોડો દબાય છે, કોઈને વધુ દબાય છે. જેટલી જાગૃતિ વિશેષ તેટલો સ્વચ્છંદ વિશેષ દબાય છે, જેટલી જાગૃતિ ઓછી એટલો સ્વચ્છંદ ઓછો દબાય છે. જાગૃતિનો અભાવ ત્યાં પૂરો સ્વચ્છંદ છે એમ કીધું છે. એમ એનો અર્થ એ ત્યાં ત્યારે જ મુમુક્ષુતાની ખરેખર શરૂઆત છે. નહીતર ભલે દેવ ગુરુ શાસ્ત્ર અનુસારી બાહ્ય પ્રવૃત્તિ હોય, શાસ્ત્ર સ્વાધ્યાય ભક્તિ પૂજા આદિ, પણ ખરેખર મુમુક્ષુતા એ અંદરની જાગૃતિની ચીજ છે, બાહ્ય ક્રિયાની ચીજ નથી. એ મૂળ શરૂઆત જે અંતરંગ શરૂઆત છે એનું મૂળ અહીંથી છે. એટલે એ ધ્યાન ખેંચી જાય એવી વાત છે કે તું જાગતો જીવ છો ને તો મળદો ફરો છો, તારા હિત અહિતમાં તો શું જાગતો નથી? અથવા અહિત થાય છે એમાં તું વિશેષ રાતે છો? અહિત થાય છે એના નુકસાનની શું તને જાગૃતિ એટલે ખબર નથી? જો એમ હોય તો પછી કોઈ કરવાનો ઉપાય રહેતો નથી. એમને પદ રચ્યું છે એમાં એ વાત લીધી છે કે બીઠા નહીં જ દોષ તો તરીએ કોણ ઉપાય, તો પછી કોઈ કરવાનો ઉપાય રહેતો નથી. જેને પરિણામમાં ઉત્પન્ન થતા દોષ કે જે સ્થૂળ પરિણામ રૂપ છે, અત્યંત સ્થૂળ પરિણામ રૂપ છે, એનું પણ જાણવું થતું નથી. એ જ્ઞાન સૂક્ષ્મ એવા સ્વભાવને જાણે કે ગ્રહણ કરે એ પ્રશ્ન જ રહેતો નથી. એ રીતે છે. એટલે મુમુક્ષુની આત્મપ્રાપ્તિની ભૂમિકાનું બહુ નજીકનું છેલ્લું પરિણમન કેવું હોય છે એનો એક બહુ સુંદર ચિતાર છે આ 306માં. તત્વનો ઉપદેશ અસી ધારા જેવો છે. અસી એટલે તરવાર. તદ અનુસાર પરિણમતા મો ઉભો રહેતો નથી. તત્વનો ઉપદેશ કહો, ભગવાનનો ઉપદેશ કહો, એક જ વાત છે. નિમિત્તથી કહીએ તો ભગવાનનો ઉપદેશ, ઉપાદાનથી કહીએ તો જેમાં આત્મતત્વને પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સર્વ દોષનો, સર્વ પ્રકારના દોષનો અભાવ થાય એવી પરિસ્થિતિ જેમાંથી આપોઆપ પરિપક્વપણે ઊભી થાય, પાકીને ઊભી થાય છે. કોઈ અધકચરી ઉભરો આવીને થાય છે એમ નહીં. તત્વનો ઉપદેશ અસીધારા જેવો છે. ઉપમા, તરવારની ઉપમા આપવાનું એ કારણ છે કે જેમ તરવારની ધારથી કઠણમાં કઠણ એવા પદાર્થને છેદી નાખવામાં આવે છે, ભેદી નાખવામાં આવે છે. અત્યારે તો સામાન્ય તરવાર લોકો જુએ છે, આગળના કાળમાં જ્યારે વિદ્યાધરોને એ લોકોની સ્થિતિ અહીંયા મનુષ્ય પણ હતી ચોથા કાળમાં, ત્યારે એ લોકો જે તપ કરીને વિદ્યા સાધ્ય કરતા એટલે એનું નામ તો વિદ્યાધર પડ્યું છે. ધર એટલે ધારણ કરનાર. એવી પ્રકૃતિવાળા જે મનુષ્ય હોય છે કે અનેક પ્રકારની વિદ્યાઓ સાધવી, જગતની અંદર લડાઈ અને ઘર્ષણ અનાદિથી છે. જો પુરાણો જુઓ તો એની અંદર કોઈ પુરાણ એવા નથી કે જેની અંદર મહાયુદ્ધ થયા નથી. પદ્મ પુરાણ લ્યો તો રામચંદ્રજીને રાવણનું યુદ્ધ થયું છે. આ બાજુ લ્યો હરિવંશ પુરાણ લ્યો તો એમાં પણ જરાસંઘને એ બધાના, શ્રીકૃષ્ણને બધાના યુદ્ધ થયા છે. હવે એ વિદ્યાધરો છે એ સાધે ત્યારે એને ખડગ, ખડગ અહીંયા અસી કહી, અસી ખડગ તરવાર બધા એક તરવારના અધરવર્ડ છે બધા. તો એવા એવા સૂર્યહાસ ખડગ ને ચંદ્રહાસ ખડગ, ખડગ ને એવા બધા નામ આવે છે પુરાણોમાં. એવા એ ખડગ સાધતા, એવા એની પ્રાપ્તિ થતી. એ તરવાર એવા હોય કે એમાં કોઈ બખ્તર પહેર્યા હોય તો ન છેદાય, એવી વાત રહેતી નથી. બખ્તર પહેરીને લડતો હોય તો એ તરવાર એને છેદી નાખે, ભેદી નાખે. આ એવી વિદ્યાનું તરવાર છે. આ તો લેવું છે અસી ધારાને એવી લેવી છે કે મોહનું કવચ તારું તોડી નાખે એમ. અનંતા જીવોના મૂળના બખ્તરને તત્વના ઉપદેશે છેદી નાખ્યો છે, એટલે એ ગણતરીમાં રહેવાની જરૂર નથી કે મોહ એવો બળવાન છે કે જે તૂટવો મુશ્કેલ છે અને તૂટી શકે એવો નથી, એમ કે છે. તરવાર ભગવાન ના ઉપદેશ રૂપી તરવાર પણ મોહ પાણી ભરે છે, આ તો એમ કેવું છે. અહિયાં જે કેવું છે એમ કેવું છે કે અસી ધારા ભગવાન ના ઉપદેશ ની ધારા એવી છે, તીક્ષ્ણ ધારા છે, કે મોહ નાશ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. સહજ માત્રમાં, લીલા માત્રમાં, રમત માત્રમાં મોહનો નાશ થાય એવો ભગવાનનો ઉપદેશ છે, એમ કહું છું. બસો ને 73 ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી મોક્ષનો આત્મા જાગી ઉઠે. અહીંયા જાગૃત શબ્દ લીધો છે. જાગી ઉઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે. આત્માની રુચિ અને જાગૃતિ એક સાથે અવિનાભાવીપણે હોય છે, એમ અહીંથી નીકળે છે. આત્માની રુચિ અને આત્મજાગૃતિ અવિનાભાવીપણે છે, અથવા જાગૃતિ છે એ રુચિને બતાવે છે, જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. આત્માની જાગૃતિ આત્માની રુચિને પ્રસિદ્ધ કરે છે. ત્યાં તો આપણે એ વિશે ઘણો લીધો હતો કે એવા જીવને વારંવાર જ્ઞાયક તરફ વલણ થાય છે, એનું લક્ષણ લીધું. જાગૃત છે ને, હું જ્ઞાયક માત્ર છું એની જાગૃતિ છે, વારંવાર એને વલણ થયા વિના રહેવાની. જગતના કાર્યો હું કરનારો છું, ઉદયના કાર્યો હું કરનારો છું, એ વાત ચાલી ગઈ છે. એમાં હું જ્ઞાયક છું, જાગૃતિમાં હું જ્ઞાયક છું એ વાત આવી ગઈ છે. તેથી ઉદયના કાર્યો પ્રત્યે ઉપેક્ષા અને નિષેધ આવ્યા વિના રહેતો નથી. આ તો એક વાસ્તવિકતાનો અહીંયા પ્રકાર છે, વાસ્તવિકતા લેવી છે કે તત્વના ઉપદેશની વાસ્તવિકતા એવી છે કે જેવો તાત્વિક ઉપદેશ છે એ પ્રકારે જો પરિણમવામાં આવે તો એ પ્રકારે પરિણમતા મોહ ઊભો રહે અવાસ્તવિક છે, એવું બની શકે એવું નથી, બની શકે જ નહીં. જેમ માણસ એમ કહે કે ગોળ નાખો તો ગોળ પણ થયા વિના રહે નહીં. પ્રશ્ન ગુરુદેવને ઘણી વાર એવો થતો ચર્ચામાં કે અમે પુરુષાર્થ કરીએ છીએ પણ કેમ અમને પુરુષાર્થનું ફળ સમ્યક દર્શન મળતું નથી. પુરુષાર્થ તો અમે ઘણો કરીએ છીએ પણ પુરુષાર્થ અનુસાર ફળ કેમ આવતું નથી, આવો પ્રશ્ન થતો. ગુરુદેવ એમ કહેતા કે ભાઈ ગોળ નાખો ને ગળ પણ ન થાય એ વાત ક્યાં રહી છે, પુરુષાર્થ કરો છો અને એનું ફળ ના આવે એ પ્રશ્ન જ નથી, એવું બની શકે જ નહીં. ગણિતમાં આંકડો આઘો પાછો થાય ને કોઈ ભૂલ થાય પણ સ્વભાવમાં શું ફેર પડે? વસ્તુનો જે સ્વભાવ ત્રિકાળ એકરૂપ છે, એક સરખો છે, એકરૂપ છે એટલે એક સરખો છે. કાળથી માંડીને કોઈ બીજા સંયોગના ફેક્ટર પણ એમાં ક્યાંય લાગુ પડતા નથી, એવી જે પરિસ્થિતિ છે સ્વભાવને વિશે. ત્યાં બીજો ફેરફાર બીજી રીતે બને એમ બને જ કેમ? તો કોઈ રીતે બની શકે એમ ઉપદેશ અનુસાર જો પરિણમે તો મોહ ઉભો રહે એ વાત રહેતી નથી. તો ઉપદેશ ક્યાંક અંદર રહે અને પરિણમન કઈ ને ક્યાંય ચાલે, અને પછી એમ થાય કે આ મોહ મટવો મુશ્કેલ છે, તો એ વાત તો કોઈ રીતે મેળ ખાવાની નથી. બહુ ચોક્કસ વાત લીધી છે અહીંયા, તો એ વાત એક સિદ્ધાંત રૂપે માત્ર લીધી છે. પણ ઉપદેશના જે ઉપદેશ એટલે શું અને એ ઉપદેશ ક્યાં છે અને કેવો છે, કે ઉપદેશ જ્ઞાનીઓના વચનમાં છે અને મોહને તોડનારો છે એ જે પ્રકારે છે તે પ્રકારે પરિણમતા એમ વાત લીધી છે. તે પ્રકારે એની માહિતી મેળવતા એમ નહીં, તે પ્રકારે માત્ર ધારણા કરતા એમ પણ નહીં એમ લીધું છે. તે પ્રકારે તદ અનુસાર એટલે તે પ્રકારે પરિણમતા મોહ નાશ થાય ને થાય. એ તો સીધી વાત છે. સમય સારાદી જે મહાન પરમાગમ છે એની અંદર તો એ વિષય જાણે ઠાંસી ઠાંસીને ભર્યો છે. 49 ગાથામાં આપણે આ વિષય લઈએ છીએ એક દ્રષ્ટાંત રૂપે. જે ચેતયિતાનો વિષય લીધો છે, ચેતનનો, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે એમ કહે છે. ચેતના ગુણ કોઈ અંદરની ગુફામાં રહે છે એમ કહેતા નથી, ક્યાંક ઊંડે 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 ગુપ્તપણે રહ્યો છે એમને. વર્તમાન પ્રગટ અનુભવમાં આવતા પોતાને જ અનુભવમાં આવતો જે ચેતના ગુણ ચેતના સ્વભાવ એમ કહે છે. માણસ સ્થૂળપણે શું વિચાર કરે છે કે જ્ઞાન દર્શન એ ચેતનાના અવયવો છે, ચેતનાનું પરિણમન છે. તો અમને તો ઇન્દ્રિય જ્ઞાન છે, શું કરીએ? ઇન્દ્રિય જ્ઞાન તે કાંઈ આત્મા નથી એમ તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. હવે એવું જે સમજણના કાળમાં જે વિપરીત અવધારણા હોય છે, વિપરીત ધારણા હોય છે, અથવા સમજણના કાળમાં પણ જે અમુક કલ્પના થઈ ગઈ હોય છે, ત્યાં એને જે મોહને કાપવાનો જે ઉપદેશ છે, જે પ્રકાર છે, જે ખાસ વાત છે, ત્યાં જ્ઞાન મૂંઢાઈને કામ કરતું નથી. મૂંઢાયેલું જ્ઞાન રહે છે, કામ કરતું નથી. મિત્ર, આ વિષય તો એટલો બધો અમુક જગ્યાએ સ્પષ્ટ છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. અંતરંગ શબ્દ લીધો છે કેમ કે જે જ્ઞાન દર્શનનું પરપદાર્થ અને પરગ્નિ સાથે સંબંધવાળો જે ભાવ છે એ એનું બલરંગ છે, એ એનું અંતરંગ છે નહીં. સામાન્ય જે છે એ એનો ગુણ છે, એનો સ્વભાવ છે. સ્વભાવ સામાન્ય રૂપ જ હોય છે, સ્વભાવ છે એ પોતે વિશેષ રૂપ નથી. સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી જીવ ચેતના ગુણવાળો છે. ગુરુદેવના પ્રવચનો તો આ વિષયમાં ઘણા, એટલા બધા આ વિષય ધ્વનિને સ્પષ્ટ કરતા આવેલા છે કે એમાં આચાર માયા શું કહેવા માંગે છે એ અનેક વાર વારંવાર પુનરુક્તિ ફરી ફરીને ભાવને વ્યક્ત કરવા માટે ફરી ફરીને કહ્યું છે. કેટલી વાર એક જ આવી વાત આવે તો અડધી કલાક કે કલાક સુધી એની એ વાત અંદરનો જ ભાવ ખોલવા માટે, એના અંતરંગને ખોલવા માટે નીકળતી. અને આવો જે ચેતના ગુણ, આવો જે ચેતના સ્વભાવ કેવો છે કે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે, તમામ ઝઘડાને મટાડનાર છે. એમ કેવું છે કે જો ચૈતન્ય દ્વારા તું આત્માને જો, જે નિરંતર અનુભવમાં આવતો સદાય અંતરંગમાં પ્રકાશ, સદાય શબ્દ લીધો છે પ્રકાશમાન, સદાય પ્રકાશમાન એવો જે ચૈતન્ય ભાવ, ચૈતન્ય સ્વભાવ, તેના દ્વારા જો તું ચૈતન્યને ગ્રહણ કર, એક ઝઘડો રહે એવો નથી. ઝઘડા તો તમામ મોહને વશ છે, એ બધા તમામ પ્રકારના મોહ નાશ પામે છે. કોને આ પ્રાપ્ત થાય છે? એવો જે ચૈતન્ય સ્વભાવ, એને પોતાનું સમર્પણ કર્યું છે. એવી તો અલંકૃત ભાષા છે, એમાંથી અલંકારમાંથી ભાવ ઉપસાયો છે કે આવો જે ચૈતન્ય સ્વભાવ, એણે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. કોને સમર્પણ કર્યું છે? કે ભેદ જ્ઞાનીઓને સમર્પણ કર્યું છે. જા બીજું વાત લીધી છે. કેવો છે ચેતના ગુણ કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે? જા એ ચૈતન્ય સ્વભાવ કોના કબજામાં આવ્યો છે? ભેદ જ્ઞાની જીવોના કબજામાં આવ્યો છે. કેમ આવ્યો છે? કે એને પોતાનું સમર્પણ કરી નાખ્યું છે, પોતાનું સર્વસ્વ એને સોંપી દીધું, એટલે સર્વસ્વ એને સમર્પણ કર્યું છે. એમ કહીને સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ અને એકમાત્ર ઉપાય ભેદ જ્ઞાન છે કે જેના દ્વારા મોહ નાશ ન થાય એવું ત્રણ કાળને વિશે બનતું નથી, એ વાત સ્પષ્ટ કરી છે. એવો ભગવાનનો ઉપદેશ છે. ભેદ જ્ઞાન સંબંધિત ભગવાનનો જે ઉપદેશ છે, ચૈતન્યના સ્વભાવને બતાવવાનો જે ભગવાનનો ઉપદેશ છે, એ તો તરવારની ધાર જેવો છે. એ મોહને ન છેદે એ પ્રશ્ન જ નથી. અથવા મોહને ન છેદે એ વાત અમારા અનુભવની બહારની ચીજ છે. જ્ઞાનીઓ તો એમ કહે છે કે એ વાત તો અમારા અનુભવની બહારની ચીજ છે. અથવા અનુભવ સિદ્ધ છે કે આવા ઉપદેશથી મોહ કપાય કપાય ને કપાય જ. બહુ નક્કર સત્ય છે આની અંદર. એવું નક્કર સત્ય છે કે એને કોઈ રીતે દૂર કરી શકાય એવું નથી. એમાં તર્ક કુતર્ક કોઈ કામ આવે એવું નથી. સ્વભાવનો વિષય એટલો બધો સોલિડ છે, એટલો બધો નક્કર છે, કે એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું નથી. એ તત્વનો ઉપદેશ કહો, સ્વભાવનો ઉપદેશ કહો, કે ભેદ જ્ઞાન દ્વારા ચૈતન્યનું ગ્રહણ કરવાનું પરિણમનની વાત કહો, મોહનો નાશ થાય થાય ને થાય. બહુ પ્રેક્ટિકલ છે વિષય. જેમ કોઈ એમ કહે કે ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે એ મોહને વશ થાય છે, સામાન્ય રીતે વિચારીએ તો કે કોઈ પણ પદાર્થને વિશે ઈષ્ટ અનિષ્ટ પણ ક્યારે થાય છે કે મોહને કારણે થાય છે. હવે સીધી વાત છે કે જે કોઈ પદાર્થ જ્ઞાનમાં જણાયો એમાં જ્ઞાન ને શું થયું? પ્રથમ તો જ્ઞાનમાં જણાયા પછી ઈષ્ટ અનિષ્ટપણું છે કે જાણ્યા વગર જ ઈષ્ટ અનિષ્ટપણું છે? કોઈ જળને તો ઈષ્ટપણું ઈષ્ટ અનિષ્ટપણું થતું નથી. જાણનાર એવો જે આત્મા પદ પર પદાર્થને જાણતા ને ઈષ્ટ અનિષ્ટપણું એને થઈ આવે છે. કેમ થઈ આવે છે? કે મોહવશ થઈ આવે છે. બરાબર, તો એ મોહવશ થઈ આવે છે એ ત્યાંથી એની વર્તમાન અસ્થિ લીધી કે એમાં મોહનો સદભાવ છે. અસ્થિ એટલે સદભાવ છે. ત્યાંથી નાસ્તી આપોઆપ ઊભી થાય છે. કે તો શેની નાસ્તી છે? કે હું જ્ઞાન માત્ર છું એવી આત્માના સ્વરૂપ પરિણમનની જે જાગૃતિ રૂપ છે એવા પરિણમનની એમાં નાસ્તી છે. હવે છે તો આત્મા જ્ઞાન સ્વભાવી અને જાણે છે, પછી મોહની વાત છે કે જાણ્યા વગર મોહની વાત મોહ થાય છે એ વાત છે કે જાણે છે તો થાય છે? તો જાણ્યું એમાં શું થયું કે જેથી ઈષ્ટ માન્યું કે અનિષ્ટ માન્યું? કે જાણ્યું એમાં તો જાણ્યું, માત્ર જાણવા સિવાય કાંઈ થતું નથી. સ્વપર પ્રકાશક એવા સ્વભાવને વિશે, એવા જ્ઞાન પર્યાયને વિશે પર પદાર્થનું જાણવું થાય એ તો એનો સ્વભાવ છે માટે થાય છે સહજ. પણ તેથી લઈને જ્ઞાનમાં કાંઈ થતું નથી. થતું નથી એટલે જ્ઞાનમાં કાંઈ આવતું નથી, જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. ન તો એ કોઈ શાંતિ ઉપજાવે છે કે ન તો એ કોઈ અશાંતિ ઉપજાવે છે. કોઈ પરપદાર્થ શાંતિ અશાંતિ ઉપજાવવા અસમર્થ છે, સુખ દુઃખ દેવા અસમર્થ છે. થઈ શકતું નથી એનાથી. છતાં એવું કાંઈ મારા જ્ઞાનમાં થઈ શકતું નથી એવા પોતાના વર્તમાનને જે સંભાળતો નથી એ ચૂકે છે જ્ઞાનને, ત્યારે ઈષ્ટ અનિષ્ટ થાય છે. જાગૃત હોય તો થવાનો પ્રશ્ન રહેતો. એટલો બધો આ ઉપદેશ, એટલો તત્વનો, એટલો તરવારની ધાર જેવો છે કે ત્રણેય કાળને વિશે જગતના જીવોને મોહ કપાણો કપાશે એમાં કોઈ ફેર પડવાનો નથી. કોઈ ન ફેર પડે એવો વિષય છે એવું અહીંયા એક સત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન છે. તે ચૂકે છે એટલે શું છે કે હું જ્ઞાન માત્ર છું કે જેથી મને જાણવું જ માત્ર થાય છે. કોઈ પણ પદાર્થ ઈષ્ટ છે જ નહીં કે અનિષ્ટ છે જ નહીં, એમ પદાર્થ છે અને એમ જાણવું એવું જ્ઞાન, એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. એવું જે જ્ઞાનનું સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ એને જીવ ચૂકે છે. અને જે એને કલ્પના કરી રાખે છે અભિપ્રાય બહુ ભાગ તો શું થાય છે? તમામ મિથ્યા દ્રષ્ટિ જીવોને પદાર્થોના ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના પૂર્વગ્રહિત છે. એટલે જે તે પદાર્થોનો સંયોગ સન્નિકર્ષ થતા એમાં એનો ઈષ્ટ અને અનિષ્ટ વિષયક રસ છે એકત્વ બુદ્ધિ ની ઘણી તારતમ્યતાથી પરિણમિત થઈ જાય છે. આ સર્વ સામાન્ય સ્થિતિ છે. એટલે તો અહીંથી જાગૃતિ થી ઉપાડ્યો છે કે આ તો એક અનંત જન્મ મરણ ના અહિત નું કારણ છે, અહિત નો આ પ્રકાર છે કે જેમાં અનંત જન્મ મરણ થાય. એટલે તું તારા નુકસાન માં સાવધાન થા કે એ નુકસાન તને થાય એ વાત તને ખરેખર પસંદ હોવી જ ઘટે. જ્યાં બહાર નુકસાન થાય છે ત્યાં તો થોડું પણ નુકસાન ચલાવી લેવા કોઈ તૈયાર નથી. માણસ એમ કે છે કે શા માટે કોઈને નમવું, પણ 10 પૈસા નીચે પડી જાય તો નમીને લઈ લે. હાથમાંથી પરચુન ગણતા તો 1-10 પૈસા નીચે સરી ગયા હોય તો 10 પૈસા છે જવા દો ને, એના હાથું હું આકાવડીને લેવું. શું અભિપ્રાય છે આની પાછળ? કે થોડું પણ નુકસાન કોઈ ઈચ્છતો નથી, ઓછામાં ઓછું નુકસાન પણ કોઈ ઈચ્છતો, નુકસાન નામે ન જોઈ કોઈને, આ જીવનો અભિપ્રાય છે. એને કહે છે કે તારું અનંત જન્મ મરણ થાય એવું જે નુકસાન, અને એમાં તું જાગ્રત નહીં, આ તો કઈ જાતની વાત છે? આ તો જબરદસ્ત વાત છે. સામાન્ય પ્રોબ્લેમ નથી, બહુ મોટી સમસ્યા છે. એને કહે છે કે કેમ એમ થાય છે કે તું તારા જ સ્વભાવને ચૂકે છો? મોહ તો ત્યારે જોર કરે છે કે તું તારામાં અસાવધાન છો, અજાગ્રત છો. ત્યારે જો તું તારામાં જાગ્રત થા, તારી જાગૃતિ તને હોય તો મોહ ઊભો રહે એ પ્રશ્ન નથી, હુમલો કરે એ તો પ્રશ્ન નથી, પણ ઊભો રહે તે પણ પ્રશ્ન નથી. નથી કેટલી કેટલો એની અંદર ધ્વનિ છે. જેમ કોઈ દુશ્મન છે એ સામાન્ય રીતે હુમલો કરે છે, અહીં તો કહે છે કે હુમલો કરવાની તો એક બાજુ વાત રહી, પણ તારી નજીકમાં આવીને ઊભો રહે એ પ્રશ્ન પણ નથી. ઠીક, પછી તો હુમલો કરે એ પ્રશ્ન વિચારવાનો રહેતો નથી. આમ છે, એટલો બધો મોહને હઠાવવાનો, અથવા તો જે મોહને વશ વિવિધ પ્રકારના વિભાવની પરંપરા છે, દોષની પરંપરા છે, એ મટવાનું મૂળ જે કારણ મોહનો અભાવ છે, એ ભેદ જ્ઞાન દ્વારા સહજ માત્રમાં જરા પણ કૃત્રિમતા કર્યા વિના, હઠ કર્યા વિના સહજ માત્રમાં ટળે એ પરિસ્થિતિ ભગવાનના ઉપદેશમાં રહેલી છે. એવો ભગવાનનો ઉપદેશ છે. એનું મુખ્ય કેન્દ્રિત સ્થાન છે એ ભેદ જ્ઞાન છે. આખા તમામ ભગવાનના ઉપદેશનું કેન્દ્ર સ્થાન કોઈ હોય, અથવા ઘણો વિસ્તાર કર્યો છે ઉપદેશમાં ભગવાને, એ તમામ ઉપદેશને ભેદ જ્ઞાનમાં કેન્દ્રિત કર્યો છે, સેન્ટ્રલાઇઝ કર્યો છે. અહીંયા પણ એ જ વિષય આવ્યો ને કે આવો જે સદાય અનુભવમાં આવતો જે ચૈતન્ય સ્વભાવ, કોઈ એમ કહે કે અમને ચૈતન્ય સ્વભાવ પકડાતો નથી, વાત ભલે તમારી સાચી હશે પણ અમને ચૈતન્ય સ્વભાવ પકડાતો નથી, કે ભાઈ ચૈતન્ય સ્વભાવ કોના કબજામાં છે? કે ભેદ જ્ઞાનીઓને જેણે પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી, પૂરેપૂરી સંપત્તિ સોંપી દીધી છે, એટલે એમ કહેવું છે કે તું ભેદ જ્ઞાન કર. બસ ભેદ જ્ઞાન જો તું કર તો તને ચૈતન્ય સ્વભાવ ગ્રહણ ન થાય અને મોહનો નાશ ન થાય, એટલે કે સર્વ દોષના અભાવની માસ્ટર કી હાથમાં ન આવે, એ પ્રશ્ન જ રહેતો. એ રીતે જુઓ, આ એક જ દ્રષ્ટિકોણથી સમયસારનું જો અવલોકન કરવામાં આવે તો આદિથી અંત સુધી સાંગો પાંગ સંપૂર્ણપણે ભેદ જ્ઞાનની વાત કરી છે. થામ થામ એ વિષય નીકળે છે. બીજો વિષય નથી. અને વળી અમૃતચંદ્ર આચાર્ય અને કુંદકુંદ આચાર્ય જેવા સમર્થ આચાર્યએ આ વિષયને એજન્ડા ઉપર લીધો છે. ગજબ વાત છે. અસાધારણ પુણ્યના અધિકારી જીવોના હાથમાં આવેલો વિષય છે એમ ગણવું જોઈએ. હા, ઊંધું છે પણ આપો જબરજસ્ત. શું કે બીજું કે એને તોડવાનો જ વિષય સામે. આ જબરજસ્ત હથિયાર છે, જબરજસ્ત હથિયાર છે. આ વિષયને કોઈ સાધારણ માણસ નિરૂપણ કરે અને કુંદકુંદ આચાર્ય જેવા સમર્થ આચાર્ય આ વિષયને હાથમાં લઈને કહે અને 400 જેવી ગાથાઓ જેના ઉપર લખે, ગજબનો વિષય છે. એને આ તોડી નાખે એવો ઉપદેશ છે કે એને એ તોડી નાખે. આમાં એક દ્રષ્ટાંત આવતો જયંતિભાઈ કહેતા હતા, રેશમની હીરની દોરી એની ગાંઠ વાળે ને એના ઉપર તેલનું ટીપું મૂકે, એટલે એક તો અમુક જે રેશમ હોય છે એ સુવાળું હોય છે, ખોલવા જતા આંગળા લપસી જાય, અને એમાં જો તેલ એના ઉપર મૂકેલું હોય તો વધારે એ લપસનું થાય ને એ ગાંઠ ખુલે નહીં. એવી જે એકત્વ બુદ્ધિ છે એ એવી ગાંઠ છે, મોહની એવી ગાંઠ છે. એ બધું વર્ણન એની સ્થિતિ સમજાવવા, એનો પ્રકાર સમજાવવા ભલે કર્યું તો પણ આ ભેદજ્ઞાન એવો વિષય છે કે હીરની દોરી ને તેલનું ટીપું બધું બાષ્પીભવન થઈ જાય એવું છે, ઉડાડી મૂકે એવું છે, તેલને ઉડાડી મૂકે એવું છે. એટલો વિષય જોરદાર છે. એ 307-308 દ્રવ ગુણ પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. જે દ્રવ ગુણ પર્યાયનો વિષય છે પરમાગમમાં જે નિરૂપિતપણે પદાર્થનું સ્વરૂપ જે દ્રવગુણ પર્યાયથી વર્ણન કરેલું છે કે જે પદાર્થનું સ્વયંનું બંધારણ છે, એ પદાર્થનું બંધારણ શું, કોન્સ્ટિટ્યુશન શું, કે દ્રવગુણ પર્યાયથી એનું જે બંધારણ છે એ કહેવામાં આવ્યું છે. આખા બ્રહ્માંડનો એમાં સમાવેશ થાય છે. જળ ચેતન બંને પદાર્થો એમાં આવી ગયા, ચેતન જાતિના અને જળ જાતિના, અને આખું વિશ્વ શું છે એક દ્રવગુણ પર્યાયમાં આવી જાય છે.